એકત્ર જ્ઞાનોગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે થોડો ગૂંચવાડા મર્યો લાગે પણ આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે.
હા બિલકુલ.
આપણે ચર્ચા કરીશું ડૉક્ટર જેનિફર એબરહાર્ટના પુસ્તક પક્ષપાત, છુપાયેલા ભેદભાવનું વિશ્લેષણ વિશે.
અને આ વિષયની ચર્ચા ખરેખર અત્યારે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પુસ્તક જે અજાણતા થતા પક્ષપાતની વાત કરે છે, મતલબ કે ઇમ્પ્લિસિટ બાયસ, એ આપણી વિચારવાની રીત, આપણા નિર્ણયો અને છેવટે આપણા સમાજને એવી રીતે આકાર આપે છે જેની આપણને કદાચ ખબર પણ નથી હોતી.
એટલે કે એક અદૃશ્ય શક્તિ જેવું.
હા બરાબર, એક એવી અદૃશ્ય શક્તિ જે ભલે આપણા ઈરાદા સારા હોય, સમાજમાં જે અસમાનતાઓ છે એને ટકાવી રાખવામાં ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે.
સાચી વાત છે. ઘણીવાર આપણને લાગે કે આપણે તો બિલકુલ પૂર્વગ્રહ નથી રાખતા, પણ કદાચ અંદર કંઈક અલગ જ ચાલી રહ્યું હોય. તો ચાલો આ પુસ્તકના વિચારોમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ છુપાયેલો પક્ષપાત કેવી રીતે કામ કરે છે.
ચોક્કસ.
શરૂઆત કરીએ લેખકના પરિચયથી. કોણ છે ડૉક્ટર જેનિફર એબરહાર્ટ અને એમનું આ ક્ષેત્રમાં શું યોગદાન રહ્યું છે?
ડૉક્ટર જેનિફર એબરહાર્ટ એમ કહીએ કે ખૂબ જ જાણીતા સામાજિક મનોવૈજ્ઞાનિક છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
અચ્છા.
અને ત્યાં સ્ટેનફોર્ડ સ્પાર્ક કરીને એક સેન્ટર છે, એના સહનિર્દેશક પણ છે. આ સેન્ટરનું કામ જ એ છે કે જે સમાજના અઘરા પ્રશ્નો છે એના ઉકેલ માટે સામાજિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો કેવી રીતે ઉપયોગ કરવો.
અને એમની પોતાની શૈક્ષણિક લાયકાત પણ ઘણી ઊંચી છે, નહીં?
હા બિલકુલ. એમણે હાર્વર્ડમાંથી પીએચડી કર્યું છે અને અજાણતા થતા વંશીય પક્ષપાત, એટલે કે ઇમ્પ્લિસિટ રેશિયલ બાયસ, એના અભ્યાસમાં દુનિયાના ટોચના નિષ્ણાતોમાં એમની ગણના થાય છે.
વાહ.
એમને આ કામ માટે એમને મેકઆર્થર ફેલોશિપ, જેને લોકો જીનિયસ ગ્રાન્ટ પણ કહે છે, એ પણ મળેલી છે.
ઓકે. આ પુસ્તકમાં એમનો જે દૃષ્ટિકોણ છે એ કેમ આટલો ખાસ ગણાય છે? એમના અભિગમમાં શું અલગ છે?
એમની ખાસિયત એ છે કે એ બે વસ્તુઓને બહુ સરસ રીતે જોડે છે. એક બાજુ એમના પોતાના અંગત અનુભવો એક આફ્રિકન અમેરિકન મહિલા તરીકે, અને બીજી બાજુ એકદમ ચોક્કસ પદ્ધતિસરનું વૈજ્ઞાનિક સંશોધન. લેબમાં પ્રયોગો પણ કરે અને વાસ્તવિક દુનિયામાં, જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ્સ કે શાળાઓ સાથે મળીને પણ અભ્યાસ કરે.
એટલે થિયરી અને પ્રેક્ટિસ બંને.
બરાબર. એ ખાલી થિયરીની વાત નથી કરતા, પણ એ ખરેખર જીવનમાં કેવી રીતે દેખાય છે એ બતાવે છે. ખાસ કરીને જાતિ, મનોવિજ્ઞાન અને જે આપણી ન્યાય વ્યવસ્થા છે, એ ત્રણેય જ્યાં ભેગા થાય છે એ મુદ્દા પર એમનું ફોકસ રહે છે.
એટલે એક રીતે શૈક્ષણિક સંશોધન અને વાસ્તવિક દુનિયા વચ્ચેની જે ખાલી જગ્યા છે એને પૂરવાનું કામ કરે છે. સમજાયું. તો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. એનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
પુસ્તકનો મૂળ તર્ક એમ કહી શકાય કે એ છે કે આપણા મનમાં ઊંડે ઉતરેલો અજાણતા થતો વંશીય પક્ષપાત છે ને, એ કોઈ નાની સૂની વાત નથી. એ એક બહુ શક્તિશાળી અચેતન ફોર્સ છે.
અચેતન એટલે કે સબકોન્શિયસ.
હા, સબકોન્શિયસ. અને આ ફોર્સ આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ, મતલબ આપણી ધારણા, આપણે શું વિચારીએ છીએ, કેવા નિર્ણયો લઈએ છીએ અને બીજાઓ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ, આ બધા પર મૂળભૂત અસર કરે છે.
એટલે તમે એમ કહો છો કે પક્ષપાત એવા લોકો પૂરતો સીમિત નથી જે ખુલ્લેઆમ ભેદભાવ રાખતા હોય?
બિલકુલ નહીં. એબરહાર્ટ એ જ ભારપૂર્વક કહે છે કે આ કોઈ અમુક ખરાબ લોકોની ખામી નથી, એ લગભગ એક સાર્વત્રિક માનવ વૃત્તિ જેવું છે.
ઓ,
કદાચ એની શરૂઆત આપણી ઉત્ક્રાંતિ વખતે ટકી રહેવા માટે થઈ હોય, કે આપણું મગજ ઝડપથી આપણા અને બીજા વચ્ચે ફરક કરતા શીખ્યું, અને પછી જેમ જેમ સમય ગયો ઇતિહાસ અને સંસ્કૃતિએ આ વૃત્તિને, ખાસ કરીને વંશીય પક્ષપાતને, વધારે મજબૂત બનાવી દીધો.
તો પુસ્તક મુખ્યત્વે કયા સવાલનો જવાબ આપવા માંગે છે? કઈ સમસ્યા પર ફોકસ કરે છે?
પુસ્તક એ સમજાવવા માંગે છે કે આ જે અચેતન પક્ષપાત છે અને ખાસ કરીને વંશીય પક્ષપાત, એ આપણા રોજિંદા જીવનમાં, આપણી સંસ્થાઓમાં, જેમ કે શાળાઓ, ઓફિસો, પોલીસ ફોર્સ અને આખા સમાજ પર કેવી રીતે અસર કરે છે, અને ઘણીવાર તો આપણને એનો ખ્યાલ પણ નથી હોતો. અને જે મુખ્ય સમસ્યાનું નિવારણ કરવાની વાત છે તે એ છે કે આટલા વર્ષોથી સમાનતા માટે પ્રયત્નો થયા, આટલી પ્રગતિ થઈ, છતાં પણ સમાજમાં વંશીય અસમાનતાઓ કેમ હજુ આટલી બધી દેખાય છે.
અને પુસ્તક એનો શું જવાબ આપે છે?
એબરહાર્ટની દલીલ એ છે કે આ જે ગર્ભિત પક્ષપાત છે એ એક અદૃશ્ય પણ મજબૂત દિવાલ જેવું કામ કરે છે.
ઓકે.
એ ફોજદારી ન્યાય, શિક્ષણ, નોકરી, આરોગ્ય સેવાઓ આવા ઘણા બધા ક્ષેત્રોમાં જે અસમાન પરિણામો દેખાય છે એના માટે મોટાભાગે જવાબદાર છે. એમની મૂળ દલીલ એ છે કે પક્ષપાત આપોઆપ રિફ્લેક્સની જેમ અને આપણી જાણ બહાર કામ કરે છે.
એટલે સારામાં સારા માણસને પણ અસર કરી શકે.
હા, એવા લોકોને પણ અસર કરે છે જેઓ ખરેખર દિલથી સમાનતામાં માને છે અને ખુલ્લેઆમ કોઈ પણ જાતના પૂર્વગ્રહનો વિરોધ કરતા હોય. બિલકુલ નહીં. પુસ્તક કહે છે કે આ જે છુપાયેલા પૂર્વગ્રહો છે એ કેવી રીતે સિસ્ટમમાં અસમાનતાઓ ઊભી કરે છે અને ટકાવી રાખે છે એ સમજવું બહુ જ જરૂરી છે. પક્ષપાત પાછળનું મનોવિજ્ઞાન સમજ્યા વગર આપણે સમાજમાં કોઈ અર્થપૂર્ણ, લાંબો ટકે એવો ફેરફાર લાવી શકીએ નહીં. એટલે આ પુસ્તકનો હેતુ આ અદૃશ્ય શક્તિઓને દેખીતી કરવાનો છે અને એને ઓળખવા અને એનો સામનો કરવા માટે વૈજ્ઞાનિક સમજ અને પ્રેક્ટિકલ ટૂલ્સ આપવાનો છે.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ભાગોની થોડી વધુ ઊંડી વાત કરીએ. શરૂઆતમાં લેખક પક્ષપાતનું સ્વરૂપ કેવું હોય છે અને તે આપણી ધારણા એટલે કે પરસેપ્શનને કેવી રીતે અસર કરે છે એની વાત કરે છે. આ સ્વચાલિત માનસિક જોડાણો, ઓટોમેટિક મેન્ટલ એસોસિએશન્સ શું છે?
હા, આ બહુ રસપ્રદ વાત છે. એવરહાર્ટ સમજાવે છે કે આપણું મગજ સતત એમનેમ આપોઆપ જ માહિતીને ગોઠવતું રહે છે અને જોડાણ બનાવતું રહે છે. એના માટે આપણે કોઈ ખાસ પ્રયત્ન નથી કરવો પડતો.
અચ્છા.
તે જુદા જુદા વિચારો, લોકો અને એમની સાથે જોડાયેલી ખાસિયતો જે ઘણીવાર સ્ટીરિયોટાઇપ્સ હોય એની વચ્ચે ફટાફટ કનેક્શન બનાવી દે છે.
આનું કોઈ ઉદાહરણ પુસ્તકમાં છે?
હા, ચોક્કસ. પુસ્તકમાં એવા પ્રયોગોની વાત છે જે બતાવે છે કે ઘણા લોકોના મનમાં અશ્વેત ચહેરાઓ જોતા જ આપોઆપ ગુનો, હિંસા કે ડર જેવી બાબતો સાથે જોડાઈ જાય છે,
ભલે પછી એ વ્યક્તિ સભાનપણે એવું ન માનતી હોય.
બરાબર. ભલે એ વ્યક્તિ સભાનપણે એ સ્ટીરિયોટાઇપને નકારતી હોય. આ બતાવે છે કે પક્ષપાત ઘણીવાર આપણી ઝડપી અચેતન વિચાર પ્રક્રિયામાંથી જ આવે છે. કદાચ પહેલાના જમાનામાં આ ઝડપી વર્ગીકરણ ટકી રહેવા માટે જરૂરી હશે, પણ આજના સમાજમાં એ નુકસાનકારક ભેદભાવ ઊભા કરે છે. અને તમે કીધું કે આ ફક્ત આપણા વિચારો કે નિર્ણયોને જ નહીં, પણ આપણે શું જોઈએ છીએ એને પણ અસર કરે છે. આ વાત થોડી સમજાવો ને.
હા, આ કદાચ પુસ્તકનો સૌથી ચોંકાવનારો મુદ્દો છે. પક્ષપાત ફક્ત આપણી માન્યતાઓને જ નહીં, પણ આપણી ધારણા, મતલબ કે આપણે ખરેખર શું જોઈએ છીએ, એને પણ બદલી નાખે છે.
ખરેખર?
હા. લેખક સંશોધનો ટાંકીમી કહે છે કે કોઈ તણાવવાળી પરિસ્થિતિમાં પોલીસ અધિકારીઓ કોઈ અશ્વેત વ્યક્તિના હાથમાં કોઈ સામાન્ય વસ્તુ હોય તો એને ભૂલથી હથિયાર તરીકે જોઈ લે એની શક્યતા વધારે હોય છે.
ઓ બાપરે.
એ જ રીતે કોઈ ગુનાના સાક્ષીઓ દ્વારા અશ્વેત શંકાસ્પદને ભૂલથી ઓળખી લેવાની શક્યતા પણ વધુ હોય છે. આનો મતલબ એ થયો કે પક્ષપાત એટલો પાવરફુલ છે કે આપણી આંખો જે જુએ છે એનું અર્થઘટન પણ બદલી શકે છે.
આ તો ખરેખર ગંભીર અસરો કહેવાય, ખાસ કરીને ફોજદારી ન્યાય જેવી સિસ્ટમમાં જ્યાં કોઈની જિંદગી દાવ પર લાગતી હોય. પુસ્તક આના પર વધારે વાત કરે છે, ખરું ને?
હા, પુસ્તકનો મોટો ભાગ ફોજદારી ન્યાય પ્રણાલીમાં પક્ષપાત કેવી રીતે કામ કરે છે એના પર ધ્યાન આપે છે. એબરહાર્ટ પોલીસ સાથેના પહેલા સંપર્કથી લઈને ધરપકડ, કોર્ટની કાર્યવાહી, સજા કેટલી થાય, પેરોલ મળે કે નહીં, દરેક સ્ટેજ પર જે વંશીય અસમાનતાઓ દેખાય છે એની વાત કરે છે.
અને એમણે પોતે પોલીસ વિભાગો સાથે કામ પણ કર્યું છે, જેમ કે ઓકલેન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ. એ અનુભવો વિશે શું જાણવા મળે છે? એ અનુભવો બહુ મહત્વના છે. પુસ્તકમાં એ વર્ણવે છે કે કેવી રીતે પોલીસ અધિકારીઓના જે અચેતન પક્ષપાત હોય છે એ એમના રોજિંદા નિર્ણયોને અસર કરી શકે છે, જેમ કે કોરે ટ્રાફિકમાં રોકવા, કોના પર શક કરવો, ક્યારે અને કેટલું બળ વાપરવું. આ નિર્ણયો ઘણીવાર સેકન્ડોમાં લેવાના હોય છે અને ત્યારે જ પેલો અંદરનો પક્ષપાત બહાર આવી જાય છે.
પુસ્તકમાં ડીહ્યુમનાઇઝેશન એટલે કે અમાનવીયકરણ એવો શબ્દ પણ આવે છે. એ શું છે અને એની શું અસર થાય છે?
અમાનવીયકરણ એક ચિંતા કરાવતી મનોવૈજ્ઞાનિક પ્રોસેસ છે એબરહાર્ટના રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું કે કેટલાક લોકોના મનમાં અજાણતા જ અશ્વેત વ્યક્તિઓ અને વાંદરાઓ વચ્ચે કનેક્શન બની જાય છે.
શું વાત કરો છો?
હા, અને જે લોકોમાં આ પ્રકારનું અમાનવીયકરણ દેખાય છે એ લોકો ન્યાય વ્યવસ્થામાં અશ્વેત વ્યક્તિઓ પ્રત્યે વધુ કડક વલણ અપનાવે, જેમ કે વધુ લાંબી સજાની ભલામણ કરે, એવી શક્યતા વધી જાય છે. અને આ ખાલી ન્યાય વ્યવસ્થા પૂરતું નથી,
એટલે કે શિક્ષણમાં પણ આવું જોવા મળે.
હા, પુસ્તક એ પણ ચર્ચા કરે છે કે શિક્ષકો જે અપેક્ષાઓ રાખે છે અને જે રીતે શિસ્તના પગલાં લે છે એના પર પણ પક્ષપાતની અસર થઈ શકે છે.
જેમ કે
આંકડા બતાવે છે કે અશ્વેત વિદ્યાર્થીઓને ઘણીવાર એવા વર્તન માટે વધારે કડક સજા મળે છે, દાખલા તરીકે સસ્પેન્શન, જે કદાચ એ જ વર્તન માટે શ્વેત વિદ્યાર્થીને ખાલી ચેતવણી મળી હોય. અને ચિંતાની વાત એ છે કે આ છેક પ્રી સ્કૂલ લેવલથી શરૂ થઈ શકે છે.
આ થઈ વ્યક્તિગત પક્ષપાતની વાત, પણ જ્યારે આ જ પક્ષપાત સંસ્થાઓના માળખામાં, એમ કે એની સિસ્ટમમાં જ બેસી જાય, ત્યારે પુસ્તક સંસ્થાકીય પક્ષપાત, ઇન્સ્ટિટ્યુશનલ બાયસ વિશે શું કહે છે?
એ મુદ્દો પણ લેખક બહુ સારી રીતે સમજાવે છે. વ્યક્તિગત પક્ષપાતથી આગળ વધીને એ ચર્ચા કરે છે કે કેવી રીતે આ પૂર્વગ્રહો સંસ્થાઓની જે પોલિસી હોય, જે રીતરસમો હોય, જે કલ્ચર હોય એમાં જડાઈ જાય છે.
અચ્છા,
આને સંસ્થાકીય કે સિસ્ટેમિક પક્ષપાત કહેવાય. આમાં એવા નિયમો કે રીતો આવી જાય જે કદાચ ઉપરથી તો તટસ્થ લાગે, પણ એની ખરાબ અસર અમુક ચોક્કસ ગ્રુપના લોકો પર વધારે થાય છે.
દાખલા તરીકે
અમુક વિસ્તારમાં રહેતા લોકોને ઘર માટે લોન લેવામાં તકલીફ પડવી, નોકરીની ભરતીમાં અમુક જ પ્રકારના અનુભવને મહત્ત્વ આપવું, અથવા હેલ્થકેર સેવાઓ બધાને સરખી રીતે ન મળવી.
આ બધી સમસ્યાઓ જાણીને થોડી નિરાશા જેવું લાગે. શું પુસ્તક ખાલી સમસ્યાઓ જ બતાવે છે કે પછી એમાંથી બહાર નીકળવાના રસ્તા પણ સૂચવે છે?
ના, એ સારી વાત છે કે પુસ્તક ખાલી નિદાન કરીને અટકતું નથી, પણ સારવાર પણ સૂચવે છે. એનો છેલ્લો ભાગ ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને એ પણ પુરાવા આધારિત રસ્તાઓ પર.
ઓકે, જેમ કે
પક્ષપાત વિશે જાગૃતિ લાવવા માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. જો કે લેખક એ પણ કહે છે કે ખાલી જાગૃતિ પૂરતી નથી, સાથે સાથે માળખાકીય ફેરફાર પણ જરૂરી છે. એટલે કે એવી સિસ્ટમ અને પ્રોસેસ બનાવવી જે વ્યક્તિગત પક્ષપાતને નિર્ણયો પર અસર કરવાની તક જ ઓછી કરી દે.
દાખલા તરીકે નોકરીના ઇન્ટરવ્યૂમાં બધા ઉમેદવારો માટે સરખા સવાલો અને માર્કિંગ સિસ્ટમ રાખવી.
બરાબર. પુસ્તક એ વાત પર ભાર મૂકે છે કે ખરેખર પરિવર્તન લાવવું હોય તો વ્યક્તિગત કમિટમેન્ટ અને સંસ્થાકીય ફેરફાર બંને જરૂરી છે. સરસ. તો આપણે આખા પુસ્તકના જે મુખ્ય સંદેશો છે એને ટૂંકમાં તારવી શકીએ. મને લાગે છે પહેલો અને સૌથી બેઝિક સંદેશ એ છે કે પક્ષપાત એ માનવ સ્વભાવનો જ એક ભાગ છે.
હા,
એ કોઈ અસાધારણ વસ્તુ નથી કે ખાલી અમુક ખરાબ લોકોની જ સમસ્યા નથી. આપણું મગજ કામ સહેલું કરવા શોર્ટકટ્સ વાપરે છે, અને આ શોર્ટકટ્સ ઘણીવાર અજાણતા જ પક્ષપાતી નિર્ણયો કરાવી દે છે. આ સમજવાથી આપણે રોજિંદા જીવનમાં આપણી પોતાની ધારણાઓ પર વિચાર કરી શકીએ.
બરાબર. અને બીજો એટલો જ અગત્યનો સંદેશ જે મને લાગે છે તે એ છે કે પક્ષપાતની અસલી તાકાત એ છે કે દેખાતો નથી. કારણ કે આપણે ઘણીવાર આપણા પોતાના પક્ષપાતથી અજાણ હોઈએ છીએ, એ આપણા વર્તન પર વધારે અસર કરી શકે છે. આનો મતલબ એ થયો કે ખાલી સારા ઈરાદા રાખવા કે હું પક્ષપાતી નથી એમ માનવું પૂરતું નથી. આપણે સતત ધ્યાન રાખવું પડે અને પ્રયત્ન કરવો પડે.
ત્રીજો મુદ્દો ઇતિહાસ અને સંસ્કૃતિનો છે. ભૂતકાળનો જે વારસો છે એ અત્યારની આપણી ધારણાઓને ઘડે છે. સમાજમાં વર્ષોથી જે ભેદભાવ, સ્ટીરિયોટાઇપ્સ અને સંદેશાઓ ચાલ્યા આવ્યા છે એ આપણા મનમાં ઊંડા ઉતરી ગયા છે, અને અત્યારના અચેતન પક્ષપાતનું મૂળ બને છે.
હા, એ સમજવું જરૂરી છે.
આનાથી આપણને મીડિયામાં કે સમાજમાં જે જૂની માન્યતાઓ દેખાય છે એના મૂળિયા ક્યાં છે એ સમજવામાં મદદ મળે.
અને આ જે વ્યક્તિગત નાના લાગતા પક્ષપાત છે એ કેવી રીતે મોટી સામાજિક અસમાનતાઓમાં ફાળો આપે છે એ પણ એક મુખ્ય સંદેશ છે, નહીં? વ્યક્તિગત પક્ષપાત ભેગા મળીને વ્યવસ્થાગત અસમાનતા બનાવે છે.
બરાબર.
લાખો લોકો રોજ જે અસંખ્ય નાના નિર્ણયો લે છે એમાં રહેલો થોડો થોડો પક્ષપાત જ્યારે ભેગો થાય ત્યારે શિક્ષણ, નોકરી, આરોગ્ય જેવા ક્ષેત્રોમાં મોટી દેખીતી અસમાનતાઓ ઊભી કરે છે. આનાથી આપણને આપણી આસપાસની સિસ્ટમ્સ, શાળાઓ, ઓફિસો, આપણો સમાજ એમાં ક્યાંક અસમાનતા છે કે કેમ એ વિચારવા પ્રેરે છે.
અને છેલ્લે પુસ્તક એક આશાનો સંદેશ પણ આપે છે. ભલે પક્ષપાત એક અઘરી અને ઊંડી સમસ્યા છે, પણ વિજ્ઞાન આધારિત ઉપાયો શક્ય છે.
હા, એ મહત્વનું છે.
લેખક બતાવે છે કે ચોક્કસ પ્રકારના ઇન્ટરવેન્શન્સ, સંસ્થાકીય નિયમોમાં ફેરફાર અને લોકોની કટિબદ્ધતાથી પક્ષપાતની ખરાબ અસરો ઘટાડી શકાય છે. આ આપણને નિરાશ થઈને બેસી રહેવાને બદલે કંઈક કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, વિચારતા કરી દે એવા.
હા, કેટલાક વિચારો એવા છે જે જાણે પુસ્તકનો નિચોડ હોય. જેમ કે એક વિચાર છે, પક્ષપાત ફક્ત પોલીસની સમસ્યા નથી કે અમુક જાતિ કે લિંગના લોકોની સમસ્યા નથી, પક્ષપાત એ માનવ સમસ્યા છે.
આ બહુ ઊંડી વાત છે.
હા, આ વાક્ય બતાવે છે કે પક્ષપાત કેટલો વ્યાપક છે અને એની સામે લડવાની જવાબદારી આપણા બધાની છે. કોઈ એક ગ્રુપ પર દોષ નાખવાને બદલે સમજણ કેળવવાની વાત છે.
બીજો એક વિચાર જે મને ખૂબ સ્પર્શી ગયો, આપણે ફક્ત ઈચ્છા કરવાથી દુનિયાને પક્ષપાત વગર જોઈ શકીએ નહીં, પણ આપણે વધુ સારું કરવા માટે ચોક્કસ ઈચ્છા કરી શકીએ છીએ.
વાહ,
આમાં એક વાસ્તવિકતા છે અને આશા પણ છે. એ સ્વીકારે છે કે કદાચ સંપૂર્ણપણે પક્ષપાતથી મુક્ત થવું શક્ય ન હોય, પણ પ્રયત્ન કરીને આપણે એની ખરાબ અસરો ઘટાડી શકીએ છીએ અને વધુ સારા બની શકીએ છીએ.
અને આ વિચાર પણ કેટલો સાચો છે. આપણા મગજમાં જે પક્ષપાત છે એ જ આખરે આપણી દુનિયામાં પક્ષપાત બનીને દેખાય છે.
હા, સીધું કનેક્શન.
બરાબર. આપણા અંદરના વિચારો અને માન્યતાઓ અને બહારની દુનિયામાં જે અસમાનતા દેખાય છે એની વચ્ચેનો સીધો સંબંધ સ્પષ્ટ કરે છે.
એક પડકાર જેવું સત્ય આ વાક્યમાં છે. જ્યારે લોકોને પક્ષપાત વિશે શીખવવામાં આવે છે ત્યારે પણ એમના માટે એને પોતાનામાં ઓળખવો બહુ મુશ્કેલ હોય છે.
આ તો અનુભવની વાત છે.
હા, આ બતાવે છે કે પોતાની જાતને સમજવી, પોતાના પૂર્વગ્રહો સ્વીકારવા કેટલા અઘરા છે, અને એટલે જ કદાચ બહારથી મળતું ફીડબેક અને સિસ્ટમમાં સુધારા વધુ જરૂરી બની જાય છે.
અને છેલ્લે એક પ્રેક્ટિકલ વાત આ વિચારમાં છે. આપણો ધ્યેય આપણા વિચારોમાંથી પક્ષપાતનો દરેક કણ દૂર કરવાનો નથી, પણ પક્ષપાતને નુકસાનકારક રીતે આપણા વર્તનને અસર કરતો અટકાવવાનો છે.
એટલે કે અસર ઘટાડવા પર ફોકસ.
બરાબર. પરફેક્શન પાછળ પડવાને બદલે નુકસાન કેવી રીતે ઘટાડવું, હાર્મ રિડક્શન, એના પર ધ્યાન આપવાની વાત છે, જે વધુ રિયાલિસ્ટિક ધ્યેય છે.
આ બધા વિચારો ખૂબ જ મહત્વના છે. હવે સવાલ એ થાય કે આ બધું જાણ્યા પછી આપણે આપણા રોજિંદા જીવનમાં, અહીં ભારતમાં કે ગુજરાતમાં, આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ?
શરૂઆત તો વ્યક્તિગત સ્તરે પોતાની જાતને જોવાથી થાય. આપણે જુદા જુદા સમુદાયો, જાતિઓ, ધર્મો કે પ્રદેશના લોકો વિશે શું માનીએ છીએ? આપણી આ ધારણાઓ ક્યાંથી આવી? શું આપણે ક્યારેય ઉતાવળમાં સ્ટીરિયોટાઈપના આધારે કોઈ નિર્ણય લઈ લઈએ છીએ?
હા, આ સવાલો પૂછવા જરૂરી છે
અને એના પ્રામાણિક જવાબ શોધવા એ પહેલું પગલું છે. સાથે સાથે આપણાથી અલગ વિચારધારા કે બેકગ્રાઉન્ડના લોકો સાથે વાત કરવી, એમના સંપર્કમાં આવવું અને એમનો દૃષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરવો.
અને પ્રોફેશનલ લાઈફમાં, ઓફિસમાં કે વ્યાપારમાં,
ત્યાં પણ આ સિદ્ધાંતો બહુ કામના છે. ખાસ કરીને ભરતી વખતે કે પ્રમોશન આપતી વખતે કંપનીઓ વધુ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ પદ્ધતિ અપનાવી શકે છે.
એટલે કે બધા માટે સરખા સવાલ.
હા, બધા ઉમેદવારો માટે સરખા, પહેલાથી નક્કી કરેલા સવાલો પૂછવા અને એમના જવાબોનું મૂલ્યાંકન ચોક્કસ માપદંડોના આધારે કરવું. આનાથી ઇન્ટરવ્યૂ લેનારના પોતાના પક્ષપાતની અસર ઓછી થાય. મેનેજરો પણ પોતાની ટીમમાં કામ વહેંચતી વખતે, ફીડબેક આપતી વખતે કે તકો આપતી વખતે પોતાના સંભવિત પક્ષપાત માટે સજાગ રહી શકે છે.
અને શિક્ષણ અને સમાજના સ્તરે આને કેવી રીતે લાગુ પાડી શકાય?
શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો પોતાની અપેક્ષાઓ અને વર્તનની સમીક્ષા કરી શકે છે. શું તેઓ અજાણતા જ અમુક વિદ્યાર્થીઓ પાસેથી વધુ આશા રાખે છે અને બીજાને ઓછા આંકે છે? શાળાઓ એવી શિસ્ત નીતિ બનાવી શકે જે બધા માટે સરખી અને ન્યાયી હોય.
અને સમાજમાં,
સામુદાયિક સ્તરે આપણે નાગરિક તરીકે સ્થાનિક પોલિસી બનાવવામાં સમાનતા અને ન્યાયના સિદ્ધાંતો જળવાય એ માટે અવાજ ઉઠાવી શકીએ. જેમ કે સરકારી યોજનાઓ કે રિસોર્સની વહેંચણીમાં કોઈ ભેદભાવ ન થાય એ જોવું.
વાલી તરીકે પણ આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા લાગે છે.
ચોક્કસ. મા બાપ બાળકો સાથે જાતિ, ધર્મ, સામાજિક સ્થિતિ જેવી બાબતો વિશે ખુલ્લા મને એમની ઉંમર પ્રમાણે વાત કરી શકે છે.
હા,
તેઓ પોતે બધાને સમાન ગણવાનું ઉદાહરણ પૂરું પાડી શકે છે અને બાળકોને વિવિધતાનો આદર કરતા શીખવી શકે છે.
આખી ચર્ચામાંથી ઘણું જાણવા મળ્યું. તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટી શીખ કે સૌથી આશ્ચર્ય પમાડે એવી વાત કઈ રહી?
મારા માટે સૌથી વધુ અસર કરે એવી અને થોડી ચિંતા કરાવે એવી વાત એ હતી કે પક્ષપાત ફક્ત આપણા વિચારો કે નિર્ણયોને જ નહીં, પણ આપણી ધારણા, એટલે કે આપણે દુનિયાને કેવી રીતે જોઈએ છીએ, શાબ્દિક રીતે એને પણ બદલી શકે છે.
હા, એ મુદ્દો ખરેખર ગહન છે.
એ વિચાર કે આપણું મગજ વાસ્તવિકતાને પણ પક્ષપાતથી રંગીને જોઈ શકે છે, એ ખરેખર ઊંડો છે અને એની અસરો વિશે વધુ વિચારવા મજબૂર કરે છે.
અને મારા માટે સૌથી આશા આપતો અને એમ કહો કે હિંમત આપતો વિચાર એ છે કે ભલે પક્ષપાત આપણામાં ઊંડે સુધી વણાયેલો હોય, વિજ્ઞાન આપણને એની ખરાબ અસરો ઓછી કરવા માટે નક્કર અને પ્રેક્ટિકલ રસ્તા બતાવે છે.
હા, એ વાત સાચી. એ જાણવું કે આપણે વ્યક્તિગત અને સંસ્થાકીય બંને લેવલ પર પ્રયત્ન કરીને ખરેખર ફેરફાર લાવી શકીએ છીએ, એ બહુ પાવરફુલ ફિલિંગ છે. સમસ્યા મોટી છે, પણ આપણે સાવ લાચાર નથી.
અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ જેના પર તેઓ મનન કરી શકે. આપણે જાણ્યું કે પક્ષપાત ખાસ કરીને જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, સમય ઓછો હોય અથવા પરિસ્થિતિ સ્પષ્ટ ન હોય ત્યારે વધુ અસર કરે છે. તો આપણા રોજિંદા જીવનમાં એવી કઈ ક્ષણો કે પરિસ્થિતિઓ હોઈ શકે છે જ્યાં આપણે સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર છે જેથી આપણા નિર્ણયો અને વર્તન પક્ષપાતથી મુક્ત રહે?
કદાચ ટ્રાફિકમાં ગાડી ચલાવતી વખતે જે ઝડપી નિર્ણયો લેવા પડે એ.
હા, અથવા કોઈ અજાણી વ્યક્તિને પહેલીવાર મળીએ ત્યારે જે પહેલો અભિપ્રાય બંધાય એ.
બરાબર.
કે પછી સોશિયલ મીડિયા પર આવતી ન્યૂઝ હેડલાઇન્સ વાંચીને તરત કોઈ નિષ્કર્ષ પર પહોંચી જઈએ એ.
હા, આ બધી પરિસ્થિતિઓને ઓળખવી અને એમાં થોડું ધ્યાન રાખવું એ કદાચ પક્ષપાતની અસર ઘટાડવા તરફનું એક મહત્વનું પગલું હોઈ શકે.
ચોક્કસ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.